તારીખ 2/5/1997 ભાઈશ્રીની ડાયરીના બોલ નંબર 873 અને 874 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187.
એક વાત છે, અને પોતાના સુખ ભાસવું એ બીજી વાત છે. એ તો પરલક્ષી જ્ઞાન માં પણ સમજાય કે સુખ આત્મામાં છે, પણ આત્મામાં સુખ ભાસે એ સાવ બીજી વાત છે. ભાવભાસનમાં સુખ લાગે છે, ભાસે છે, એટલે ભાવભાસન છે જે આત્મામાં, એમાં તો આત્મામાં સુખ લાગે છે, ફીલ થાય છે. એમ અત્યારે એમ લાગે છે કે હું માણસ છું, માણસ છું એમ લાગે છે, માણસ છું એમ વિચાર આવે છે એમ નથી, માણસ છું એમ લાગે છે. એમ ભાવભાસનમાં સુખ આત્મામાં લાગે છે. એટલે કે અસ્તિત્વ ગ્રહણ થાય છે, સુખના અસ્તિત્વનું ગ્રહણ થાય છે, એને અસ્તિત્વ ગ્રહણ પણ કહે છે. જ્યાં સુખ લાગે ત્યાં જીવની વૃત્તિ દોડી જાય, તે જીવનો સ્વભાવ છે. જ્યાં સુખ લાગે ત્યાં પરિણામ દોડે, સ્વભાવ છે. એમાં કઈ સમજવાનું શીખડાવવાનું કઈ નથી. જ્યાં સુખ લાગે ત્યાં પરિણામ એ બાજુ દોડવાના, એ જીવનો સ્વભાવ છે. તેથી સ્વરૂપનું ભાવભાષણ થાય તો જ ભૌગોલિક વિષયો પ્રત્યેનું વલણ યથાર્થપણે બદલાય. ભૌગોલિક વિષય પ્રત્યેનું વૃત્તિનું જે વલણ છે એ યથાર્થપણે ક્યારે બદલાય? ભાવભાષણ થાય ત્યારે. ભાવભાષણમાં સુખ આત્મામાં છે એમ ભાઈશું લાગ્યું, અનુભવ અંશે લાગ્યું છે, ત્યાં વેદન અંશે લાગ્યું છે ભાવભાષણમાં. એટલે જે બાહ્ય પદાર્થો પ્રત્યે જે સુખનો નિશ્ચય છે એ પણ સુખ લાગીને થયેલો નિશ્ચય છે. કેવો નિશ્ચય છે? સુખ લાગ્યું છે એટલે નિશ્ચય થયો છે. એ ક્યારે બદલાય? કે જયારે આત્મામાં સુખ લાગે ત્યારે. નહીતર શું પરિસ્થિતિ છે? કે બાહ્ય પદાર્થમાં પંચેન્દ્રિયના વિષયોમાં જીવને સુખ લાગે, અને શાસ્ત્ર લઈને સ્વાધ્યાય કરે ત્યારે એમ વિચારે કે સુખ તો આત્મામાં છે અને પૂર્વમાં ક્યાંય સુખ નથી. લાગવા અમે વિચાર કામ નથી કરી શકતો, લાગવા સામે લાગવું જોઈએ. કોઈ તરવાર લઈને મારવા આવે એમ એની અમે લાકડી લઈને ન જવાય, એની અમે તરવાર જોઈએ. પછી તરવાર ની સામે તરવાર જોઈએ, પિસ્તોલ ની સામે પિસ્તોલ જોઈએ. પિસ્તોલ વાળા અમે તરવાર ના કામે પાસે. એમ તમને જે સુખ લાગે છે બાહ્ય પદાર્થમાં એની સમય આત્મામાં સુખ લાગે તો જ જાય, વિચાર કરવાથી ન જાય. હજાર વાર વિચાર કરો ને પાકું કરો ને તો ન જાય. મુખ શું મળે છે એ રીતે વાત કરે. એ બધું ઘણું પાકું કર્યું હોય કે ક્યાંય સુખ નથી, પણ ખાવા બેસીએ ને અને ત્યાં સ્વાદ આવે ને ત્યારે જે લાગે છે એમાં ઓલું વિચારે એટલે હારી જઈશે, જે વિચારીને નક્કી કર્યું હોય એમાં હારી જઈશે. હારી જવાનું કારણ છે કે અહીંયા તમે માત્ર વિચાર્યું છે, ઓલાપણે લાગ્યું છે. એ લાગવાનું મટે ક્યારે? કે ભાવ ભાષણ થાય ત્યારે. માત્ર ઉપર ઉપર ની સમજણ થી વિચાર મટાય નથી. ઉપર ઉપર ની સમજણ છે, માત્ર ઉપર ઉપર ની સમજણ થી આત્મવૃત્તિ માં ફેર પડતો નથી, ફેરતા ન થાય. સમજેલું ક્યાં પીડ્યું રહીએ અને અહીંયા રસ લઈ લે. આ તો ભાઈ મીઠી એવી અમૃત જેવી કેરી છે. કેવી મીઠી? અમૃત જેવી કેરી છે. ત્યાં જે લાગે છે ત્યાં આવું સમજણ ક્યાં પડી રહીએ અને પરિણામમાં રસ લઈ લે. જેવો રસ લીધો એટલે જ્ઞાન ને આવરણ આવશે. જ્ઞાન ને જે જ્ઞાન રસ વેડવાનો છે એને કેરીના રસ માં વેડી લીધો. જ્ઞાન નો રસ પી રહ્યો. આમ ચોખ્ખી વાત છે. સામે સામું છે કેમ કે અનુભવ જ્ઞાન છે. સુખ નું જ્ઞાન છે એ વિચાર અને સમજણ નું જ્ઞાન નથી, પણ અનુભવ જ્ઞાન છે. કેમ કે સુખ દુઃખ અનુભવ નો વિષય છે, એ ક્યાં વિચાર નો વિષય છે? સુખ ને દુઃખ તો અનુભવ નો વિષય છે. હવે અનુભવ નો વિષય તમે ચોપડી લઈને સમજી લ્યો વગર અનુભવે, એ કેવી રીતે સમજાય? રોટલી બનાવી હોય ત્યારે ગોણા ઉપર વેલણ ફેરવવાનું છે. રોટલીમાં પાણી નાખી અને એનો પીંડો બનાવવાનો છે, પણ કેમ બનાવવો તો એને પાછા બનાવે ત્યારે જ ખબર પડે. અનુભવ જ્ઞાન એ અનુભવ જ્ઞાન છે. હવે તો થિયરિટિકલ નોલેજ છે, આ પ્રેક્ટિકલ નોલેજ છે. સુખ દુઃખ અનુભવ જ્ઞાન નો વિષય છે. સુખ નો અનુભવ થાય છે, દુઃખ નો અનુભવ થાય છે. આપણે પુસ્તક લઈને અનાકૂળ લક્ષણ તે સુખ, નિરાકુળ લક્ષણ તે સુખ, આકુલતાનું લક્ષણ તે દુઃખ. સમજાઈ ગયું? માત્ર ઉપર ઉપર ની સમજણ થી આત્મવૃત્તિ માં ફેર પડતો નથી, અર્થાત વિષય સુખ નું આકર્ષણ મટતું નથી, એનાથી આકર્ષણ મટે. ઉદય કાળે રસ લેવાઈ જાય છે, ઉદય આવે એ પ્રી કોન્સેપ્ટ પીડો છે. આ શાક કરતા આ શાક સારું, રોટલી કરતા મીઠાઈ સારી, નિશ્ચય તો પડ્યો છે. ઉદય આવે તો રસ લેવાય જશે. એ નિશ્ચય ક્યારે બદલાય? કે ભાવ ભાષણ સ્વરૂપના નિશ્ચય વખતે. સ્વરૂપ નિશ્ચય બીજા નિશ્ચય કુદરતના નિશ્ચયને બદલી નાખે. આત્માનો નિશ્ચય અનાત્માના નિશ્ચયને બદલે. આમ છે સામે આવું. સ્વરૂપ નિશ્ચય થવાથી પછી એ વાત લંબાવી છે એટલે પણ જોઈ લીધો છે એમાં. સ્વરૂપ નિશ્ચય થવાથી પોતા વિશેનો મિથ્યા અભિપ્રાય આખો બદલાઈ જાય છે. આખો બદલાઈ જાય છે એટલે શું? હું માણસ છું એ વસ્તુ બદલાઈ જાય છે. હું આત્મા છું એ નિશ્ચય થાય છે ત્યારે હું માણસ છું, અને માણસ અંગેના જેટલા સંબંધ વાળો છું એ બધું બદલાઈ જાય છે. રાગ વાળો છું બધું બદલાઈ જાય છે. નિશ્ચય આખો બદલાઈ જાય છે. સ્વરૂપના નિશ્ચયમાં આ વાત છે. વર્તમાન પર્યાયમાં ભવ હોવા છતાં અને હજી ભવના કારણ રૂપ મિથ્યાત્મનો નાશ ન થયો હોવા છતાં સ્વરૂપ નિશ્ચય થાય એટલે ભવ રહિત પદાર્થનો નિશ્ચય થયો. કે આ ભવ મારામાં નથી અને ભવનું કારણ પણ મારામાં કોઈ નથી, એવો હું ભવ રહિત પદાર્થ છું. લાખો નિશ્ચય ભવ સંબંધી નો બદલાઈ જાય છે. આ મનુષ્ય ભાવ મારો છે એ માયનું હતું, એ મારી ભૂલ થઈ હતી. હું ભાવ રહિત પદાર્થ છું, ભાવ વાસનમાં એમ થાય. તેથી સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. સ્વરૂપ નિશ્ચય છે એ વિના કોઈને સ્વરૂપનો અનુભવ ન થાય. સ્વરૂપ નિશ્ચય થયા વિના કોઈને સ્વરૂપનો અનુભવ ન થાય. સ્વરૂપનો અનુભવ કન્ડિશનલ છે. કયા સ્વરૂપ નિશ્ચય થવો જોઈએ પ્રી કન્ડિશન છે. 144 ગાથામાં લીધું ને, પક્ષાંતિ ગ્રાંત થાય તેને અનુભવ થાય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય. તો કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કારણ લીધું, એનું મહત્વ ઘણું છે. કેમ કેટલું બધું મહત્વ છે કે જે નિર્વિકલ્પ અનુભવ થશે સમ્યક દર્શન વખતે એ ક્ષણ માત્ર માં પૂરો થઈ જશે. નિર્વિકલ્પ અનુભવ કેટલો રહેવાનો? ક્ષણાર્ધ, અડધી સેકન્ડ. પણ નિશ્ચય નહીં બદલાય. એ પહેલા નિશ્ચય હતો અને પછી નિશ્ચય એમને બદલે છે. નિશ્ચયનું મહત્વ ઘણું છે. ઉપાવદેવ તો ત્યાં સુધી લખે છે કે કોઈ જીવ સમ્યક દર્શન પામીને મિથ્યાત્વમાં આવી જાય તો ફરીને પાછો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. એનું કારણ એને ભાવ ભાષણમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે. અનુભવ નો લીધો, સમ્યક દર્શન પામ્યો છે માટે સમ્યક દર્શન ફરીને પામશે એમ નો લીધો. એને ભાવ ભાષણ થયું છે માટે ફરીને સમ્યક દર્શન પામવાનો છે એમ લીધું છે. એનું મહત્વ ઘણું છે. સ્વરૂપ નિશ્ચયનું મહત્વ ઘણું છે. અને કૃપાળુ દેવી 254 પત્રમાં મુમુક્ષુને પદાર્થ નિર્ણય સુધી પહોંચાડી દેશે. એક વાર તો પદાર્થ નિર્ણય કરી લે, તારા સ્વરૂપને ઓળખાણ કરી લે, પછી સમ્યક દર્શન સામે ચાલીને આવશે. તારે લેવા જવું નહીં પડે. એમાં આખો નિશ્ચય બદલાઈ જાય. તેથી સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. અભિપ્રાયમાંથી સંસારીપણું નાશ પામે છે. હવે અહીંયા અભિપ્રાયનો એક પડખું આપણે વધારે વિચાર્યું છે કે અભિપ્રાયમાં કયો અભિપ્રાય તૂટી જાય છે? હું સંસારી છું એ અભિપ્રાય તૂટી જાય છે. સ્વરૂપ નિશ્ચય થયો એટલે બધા મિસકોન્સેપ્ટ ગયા. એ પેલા ક્રમે ક્રમે થોડા જાય છે. સ્વરૂપ નિશ્ચયમાં બધા ખોટા અભિપ્રાય બધા ચાલ્યા ગયા. અને અભિપ્રાયમાં એક પણ વિપરીત અભિપ્રાય રહે એને સ્વરૂપ નિશ્ચય ન થાય, એને અનુભવ તો થાય જ નહીં. કેમ કે એ વિપર્યાસ છે, મોટો અભિપ્રાયનો વિપર્યાસ, એ પૂરો વિપર્યાસ છે. એટલા માટે અભિપ્રાયમાંથી સંસારીપણું નાશ પામે છે અને અભિપ્રાયમાં પરમેશ્વર પદ સ્થપાય છે. આ અભિપ્રાયનું પ્રકરણ લીધું મારે. આ પોઈન્ટ કયો જોડ્યો આમાં? સ્વરૂપ નિશ્ચય સાથે અભિપ્રાયનો પોઈન્ટ જોડ્યો છે આમાં. આખું સંસારીપણું છે એ અભિપ્રાયમાંથી ખલાસ થાય છે અને હું પરમેશ્વર છું એ અભિપ્રાયમાં સ્થાપના થાય છે. પરિણમનમાં નથી આવ્યું, અભિપ્રાયમાં એની સ્થાપના થઈ ગઈ. નિજ પરમાત્માને ની સ્થાપનાથી અભિપ્રાયમાં નિજ પરમાત્માની સ્થાપના કરી. આપણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરીએ છીએ ને જૈન મંદિરમાં, આ મન મંદિરમાં અભિપ્રાયમાં સ્થાપના કરી નિજ જીનેશ્વર પરમાત્માની. જેવો અભિપ્રાય હોય તેવી દશા સહજ કેળવાય એ પરિણમન નું વિજ્ઞાન છે. સાયન્સ એમ બોલે છે, તમારો જેવો અભિપ્રાય હોય તેવી દશા તમારી કેળવાઈ જાય. અભિપ્રાયમાં પરમેશ્વર પદને સ્થાપો એટલે તમે પરમેશ્વર થવાના થવાના ન થાવ. પરિણામમાં મૂળ પકડ્યું, પરમાત્મા થવાનું મૂળ અહીંથી પકડાય છે. એકદમ સાયન્ટિફિક વાત છે. પછી જ તેવી દશા થવાનો યથાર્થ પ્રયોગ, યથાર્થ પ્રયાસ સહજ ચાલે છે. જ્યાં અભિપ્રાય થઈ ગયો, બદલાઈ ગયો, ત્યાં એવી દશા થવાનો યથાર્થ પ્રયાસ સહજ સહજ ચાલવા લાગે છે. આસન ભવ્ય જીવને, આસન ભવ્ય છે જેનો સંસારનો કિનારો નજીક છે, નજીક આવી ગયો છે એવા ભવ્ય જીવને, વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું તેમ શ્રવણ થતા જ ઉલ્લાસ આવે છે. આ એક સિમ્પટમ બતાવ્યું છે. કોઈ જીવ સાવ નવો છે એમ સમજી ગયો, એકદમ ન્યૂ કમર છે, આ લાઈનમાં પ્રવેશ કરવા આવ્યો છે. કુદરતી અને જ્ઞાની પુરુષના શ્રી મુખેથી એ વાત એને લક્ષ ઉપર આવે કે અરે હું તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, પરમેશ્વર પદ છું. એ સાંભળતા જ જે ઉલ્લાસ આવે જો એને, તો સમજવું કે આની ગાડી ઉપડી. બહુ ગુડ સાઇન છે. સ્વરૂપને સાંભળતા તમે ઉલ્લાસ આવ્યો, બહુ સારી નિશાની છે. નવામાં નવો જીવ હોય કરોડો અબજોપતિની વાત સાંભળીને ઉલ્લાસ આવે ને, એ થવાનો પ્રયત્ન કરે, કર્યા જ કરે. હા, એમાં મારે આ વાત થવું છે, એમાં મારે આ વાત થવું છે, એવું છે. ઉલ્લાસ આવે છે એની રુચિ બતાવે છે. અવ્યક્ત રુચિ છે. રુચિ બહુ સારી દિશાની છે. જેમ આ જન્મ દરિદ્રીને નિધાન દેખાડનાર મળે એને હોશ આવે તેમ, જન્મથી ભીખ માગતો હોય, જન્મ ત્યારથી મા બાપ મરી ગયા હોય, ભીખ માગતો 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 જવાન થઈ ગયો અને હજી ભીખ જ માગે છે, એને ઘરમાં નિધાન દેખાડ્યું અને કેટલી હોશ આવે. એટલે તું કરોડપતિ અબજપતિ તારે ઘરમાં જ બધું ભેગું, કેટલી હોશ ચડે એને. એવું અનંતકાળથી પોતાનું નિધાન નથી જોયું, ગુણ નિધાન નથી જોયું. એને દેખાડનાર મળે જ્ઞાની પુરુષ કે તું વર્તમાનમાં જ પરિપૂર્ણ છો, અનંત ગુણોથી ભરપૂર છો, અને જો એની રુચિ ઉપડે તો સમજવું કે આ હવે ઉપડશે અને હોશ ચડી એમ, એને રસ ચડે. એ આત્મરસ પ્રગટ કરવા માટેનું નિશાની આવી ગઈ, લક્ષણ આવી ગયું એની પાસે. કારણ શું થયું કે પુત્રના લક્ષણ તારણા માટે એમાં આજે પહેલી હોશ એને ઉપડીને નાનીને માપી લે છે વાપી, અને આત્મા સાંભળીને હોશ ચડી છે, હલામણ બીજી છે. એમ આ જન્મ દરિદ્રી ને નિધાન દેખાડનાર મળે અને હોશ આવે તેમ, મળતા હોશ આવે તેમ. બધા ઝાંખા ઉતર્યા છે, ઝાંખી ઉતરશે પાછળ બહુ ઝાંખું છે, પાછળ ઘણું સરસ ન્યાય એ સુવિચારણાનું અંગ છે કે જે મુખ્યપણે આત્માને નિર્દોષતા, પવિત્રતા અને આત્મશાંતિ પ્રત્યે દોરી જાય છે. ન્યાય શબ્દ ની ધાતુમાંથી નીકળ્યો છે, નય અને ન્યાય, નિર્ણય ટુ લીડ, દોરી જવું. ક્યાં દોરી જાય? કે આત્માના સ્વરૂપ પ્રત્યે જે નિર્દોષ છે, પવિત્ર છે અને શાંતિથી ભરેલું છે એનું નામ ન્યાય. લૌકિક ન્યાયની વાત નથી. આગમ અને પરમાગમોમાં જે ન્યાયનો વિષય છે, ન્યાયના મોટા ગ્રંથો છે આપણે ત્યાં, એટલે તો હજી હિન્દી ગુજરાતીમાં અનુવાદ થઈને પ્રકાશિત નથી પામ્યા એવા મોટા મોટા ગ્રંથો છે. અષ્ટશાસ્ત્રી ને પ્રમેય કમલ માર્તંડ ને નામી ને ગુરુદેવ કહેતા હતા આપણને આપણે સંસ્કૃત ભણ્યા નથી ને આ બધા ગ્રંથો સંસ્કૃત માંથી અનુવાદ થયા નથી. સંસ્કૃત માંથી અનુવાદ કરનાર વિદ્વાનો હોય તો ઘણું હજી પણ બાકી છે જૈન દર્શન ના શાસ્ત્રો નો. જયપુર ની સંસ્થા ને એટલા માટે સ્થાપી હતી. અત્યારે જે આ બધા વિદ્વાનો તૈયાર થાય છે ને એના મૂળ માં અમે ઉભા છે. યોજના અમારી હતી આ સંસ્થા ઉભી કરવી અને એમાં વિદ્વાનો આજે પણ વિદ્વાનો સંસ્કૃત કોલેજ માં મોકલીએ છીએ સંસ્કૃત કોલેજ ની ફી ભરીને પણ કોઈ અનુવાદ કરતો નથી. 200 જણા તૈયાર થયા છે પણ કોઈ અનુવાદ નથી કરતો. બહુ મહત્વનું કામ બાકી છે. પણ ન્યાય કોને કહેવાય કે જે આત્માને આત્મ શાંતિ પ્રત્યે દોરી જાય એનું નામ ન્યાય. જેમ કે દ્રષ્ટાંત આપ્યો છે શારીરિક વેદના તે દેહ નો ધર્મ છે. શારીરિક વેદના તે સાતા દેહ નો ધર્મ છે. તે જીવનો પર્યાય ધર્મ પણ નથી. શારીરિક વેદના છે દુખાવો થાય છે ને આમ તો આયુર્વેદ નો નિયમ એ છે જ્યાં વાયુ ત્યાં દુખાવો. વૈદક ની ભાષામાં એને શું કે છે દુખાવાને શું કે છે શું નું કારણ વાયુ છે. મોટું અવડું મોટું ગુમડું હોય પણ દુખે નહીં અંદર વાયુ ન ભરાણા હોય તો. અને જેની ફોડકી થઈ હોય ને તો રાડ પડાવે અંદર વાયુ ભરાણા હોય તો. મને 30 વર્ષ સુધી માથું દુખે તો બામ લગાડવાની ખબર નથી પડતી. ઇન્જેક્શન મેં લીધું નતું 30 વર્ષની ઉંમર સુધી. એક ઇન્જેક્શન નહીં લીધેલું કોઈ મોટી માંદગી નહીં આવેલી. અને દવાને કાંઈ ખબર પડે નહીં. હું તો શું 21 વર્ષથી આ લાઈનમાં જોડાય ને પછી ધૂન બીજી ચડી ગઈ પછી શરીરને ખબર ન પડે. તબિયત તો શરદીનો કોઠો હતો શરદી બહુ રહેતી હતી પણ આ બાજુ ચાલતા હતા એક બાજુ ગાડી ચાલતી હતી. પછી દાદી ખબર તો પડી આ ગુરુદેવ ની હેલ્થ ફાઇલ હાથમાં લીધા પછી. એમનું કે બ્લડ કેન્સર જાહેર થયું અને ફાઇલ હાથમાં લીધી પછી ઊંડા ઉતરવાનો સ્વભાવ પહેલાથી ગમી વિષયમાં હાથમાં લઈએ તો ઊંડા ઉતરી જવાનો સ્વભાવ. એટલે ત્યારથી બધું ઘણું એલોપેથી શું કહેવાય હોમિયોપેથી શું કહેવાય આયુર્વેદ શું કહેવાય. હું બી આવેલો ગુરુદેવની દવા માટે તો અહીંના મોટા મોટા ડૉક્ટરો નામાંકિત ઇન્ટરનેશનલ ફેમવાળા હેમેટોલોજીસ્ટ ને બધા એને કન્સલ્ટેશન કરવાનું થાય. મોટા મોટા વૈદ્યોની સાથે હોમિયોપેથી સાથે બધા સાથે કન્સલ્ટેશન ખૂબ થતું. ત્યારથી પછી શરીર વિજ્ઞાનની થોડી થોડી ખબર પડવા માંડી. મેં બેન શ્રીની ફાઇલ 5 વર્ષ મારા હાથમાં હતી. 1.5 વર્ષ ગુરુદેવની ફાઇલ હતી. 5-6 વર્ષનો અભ્યાસ થઈ ગયો એટલે ડાક્ટર જેવું થઈ ગયું. શું કહે છે શારીરિક વેદના તે દેહનો ધર્મ છે તે જીવનો પર્યાય ધર્મ પણ નથી. એ તો જીવનો પર્યાયમાં પણ ધર્મ નથી. અને પૂર્વે જીવે વિકાર ભાવના નિમિત્તે બાંધેલા એવા કર્મનું ફળ છે અસાતા થઈ તે. તેમ જાણીને સ્વાભિમુખ થવું અર્થાત જ્ઞાન ને જ્ઞાન થી વેદવું, પણ જ્ઞાન માં જણાતી વેદનામાં સ્વપણાનો પોતાનો અભાવ જોઈને અથવા પોતાનો અભાવ અવલોકીને તે વેદના થી ભિન્નતા કરવી અથવા ભિન્નતા અનુભવવી, આવા પ્રયોગ કાળે જે ઉક્ત સુવિચારણાના ન્યાયો વિચારાય છે તે વિચારતા સાથે સાથે આત્માને પોતાને મૂળ સ્વરૂપે નિત્ય અભેદ અછેદ જરારોગ મરણથી રહિત અવ્યાબાદ અનુભવ સ્વરૂપે ભાવતા ભાવતા સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. શું વાત લીધી છે? વિચારણામાંથી સુવિચારણામાંથી સ્વરૂપ નિશ્ચય સુધી કેવી રીતે પહોંચવું, પોઈન્ટ એટલો છે. ઓકે, વિચારણામાં શું હોય છે? ન્યાયની મુખ્યતા હોય છે. વિચારણામાં શેની મુખ્યતા હોય છે? ન્યાયની મુખ્યતા હોય છે. તો એ ન્યાય એવો હોવો જોઈએ કે જે તમને તમારા સ્વરૂપ પ્રત્યે દોરી જાય, એ વાત અહીંયા કરવી છે. કેટલી વાત કરવી છે? સુવિચારણા ઉત્પન્ન થઈ છે. સુવિચારણા એટલે શું? થોડુંક આપણે સ્પષ્ટીકરણ કરીએ. સુવિચારણા એટલે માત્ર આત્મકલ્યાણના લક્ષ્ય વિચારવું. તે શું? બધો જ વિચાર આત્મકલ્યાણ અર્થ કરે. કઈ પણ ઉદય આવી પડે એટલે એમ વિચારે કે આમાંથી આત્મકલ્યાણ થાય કે અકલ્યાણ થાય, કેવી રીતે થાય? આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ને અકલ્યાણ કેવી રીતે થાય? એનું સેન્ટર પોઈન્ટ આત્મકલ્યાણ. બધી વાતનું કેન્દ્ર બિંદુ એ થઈ જાય. દરેક ઉદયમાં પછી દુકાને કમાવા જાય તો એ વાત કે આ કમાવું શું કરવા, આપણે દિનતા માવીને કે લાંબો હાથ નો પડે એટલા હાથ. એથી વધારે આપણે આમાં રોકાવું નથી. જો આત્મકલ્યાણ કરવું હોય તો એ સીધી લિમિટ આવી જાય. ઠીક, પછી તો કે એ તો અમુક વ્યવસ્થા થાય ત્યાં સુધી. એ પહેલા તો કે એ દરમિયાન ચાલુ જ રાખવાનું. આપણે પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ આત્મકલ્યાણ અંગેનો આપણો દ્રષ્ટિકોણ છે એ તો ફરવો જ ન જોઈએ. એવી જે પોતાના આત્મકલ્યાણના લક્ષ્યવાળી વિચારના એને સુવિચારણા કહે છે. કૃપાળુદેવે 23મા વર્ષમાં એક પત્ર લખ્યો છે કે ખાવું છે તો આત્માર્થે અને ઉપવાસ કરવો હોય તો પણ આત્માર્થે, માન મેળવવા માટે નહીં. રડવું છે તો પણ આત્માર્થે અને નિવૃત્તિ લેવી હોય તો પણ આત્માર્થે, બોલવું છે તો પણ આત્માર્થે અને મૌન લેવું હોય તો પણ આત્માર્થે. એ શું બતાવે છે? મારે મારા પ્રયોજન સાથે બધી જગ્યાએ મારે મારા પ્રયોજનનું અનુસંધાન થવું જોઈએ. એવી જે વિચારણા એને સુવિચાર નાખી છે. એના ઉપર કૃપાળુદેવે ગાથા લખી છે. આ પાયાનો વિષય છે એટલે કે જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન એમાંથી પ્રગટ છે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ, એક કડીમાં નિર્વાણ પદ, સુવિચારણાથી નિર્વાણ પદ સુધીની લિંક મૂકી છે. એ સુવિચારણામાં સ્વરૂપ પ્રત્યે ના ન્યાયો છે, એવો એક ન્યાય આપણે આ પોઈન્ટે વિચાર્યો છે. દ્રષ્ટાંત લઈને, જેમ કે શારીરિક વેદના કા ઉદય આવ્યો, શરીરમાં વેદનાનો ઉદય આવ્યો. એ ઉદય એટલા માટે છે કે એક જ હાંડલામાંથી બધા ખાય છે, એકને પેટમાં દુઃખ ના આવે ને બીજાને કાંઈ ન થાય. એક ભાણામાં હાથ હોય તોય તે અડધું તમે ખાવ, અડધું હું ખાવ, એકને પેટમાં દુઃખ આવે ને એકને કાંઈ ન થાય, એનો ઉદય ચાલુ થયો. એ દેહ નો ધર્મ છે, જીવ નો પર્યાય ધર્મ નથી. અને પૂર્વે જીવે કોઈ પ્રકારના વિભાવ વિભાવ ભાવે બાંધેલો એ કર્મ આવ્યું છે, એનું ફળ છે, એનો ન્યાય સમજવા મળ્યો, એનું કારણ સમજવા મળ્યું, એના ઉપરથી ન્યાય તારવવાનો છે. વેદના શેમાંથી થઈ, પૂર્વ કર્મ ના ઉદય છે, કારણ છે. બાકી બધા કારણો ગૌણ છે. કે ભાઈ તમને જર્મ્સ લાગી ગયા કેમ કે તમે ફલાની જગ્યાએ ફરવા ગયા હતા, કેમ કે ત્યાં ઘણા ફરવા જાય છે, બધાને લાગતા નથી. તમે ભાઈ ખાટું ખાતું પરેજ ન પાડી ફલાણું થયું, તો એ ચીજ તો ઘણા ખાતા આવે છે, ખાવાની ચીજ તો બધા ખાય છે. મુખ્ય કારણ તો પૂર્વ કર્મ છે, બાકી બધા જે કારણો છે સંયોગી કારણો છે, તો કહેવા માત્ર છે, નિમિત્ત માત્ર હોવાથી કહેવા માત્ર છે. એ તો પોતાના બાંધેલા કર્મનું ફળ છે એમ જયારે સમજાણો, ત્યારે ન્યાય એમ કે છે કે તું હવે સ્વરૂપ સન્મુખ થા, વેદનાને વેદીશ નહીં. શું કે છે? વેદનાને નહીં વેદતો, વેદનાને સન્મુખ થઈને જો કઈ વેદનાને વેદીશ, તો ફરીને એવી જ વેદના થવા માટેનો આ સાતા વેદની કર્મ તને બંધાઈ જશે. કરવું શું? તો કે જ્ઞાન વેદનાને વેદવી. શું કરવું? જ્ઞાન વેદનાને વેદવી. એમ ન્યાય એ બાજુ લઈ જાય છે, તને ક્યાં લઈ જાય છે? જ્ઞાન વેદના પ્રત્યે. તો કર્મફળ જાણીને સ્વાભિમુખ થવું એટલે કે જ્ઞાન થી જ્ઞાન ને વેદવું. પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં, વેદના તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે અરીસામાં, પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં પોતાનો અભાવ અવલોકવો, સ્વપણાનું એટલે પોતાનો અભાવ જોઈને, અભાવ અવલોકીને, કેમ કે તો જળની પર્યાય છે, શરીરની પર્યાય છે, એમાં ચૈતન્ય કઈ નથી, એવું જોઈને એવું અવલોકીને તે વેદનાથી પોતાની ભિન્નતા કરવી, એટલે કે ભિન્નતા અનુભવવી. ભિન્નતા કરવીનો અર્થ શું છે? કે ભિન્નતા અનુભવવી. જ્ઞાન વેદના દ્વારા શારીરિક વેદનાની ભિન્નતા અનુભવવી. ઘણા નવા માણસો પ્રશ્ન કરે છે, આપણને ખ્યાલ આવ્યો કે આ બધું જેટલા દુઃખ છે એ બધા કર્મ ના ફળ છે, આપણા બાંધેલા કર્મ ના ફળ છે એવું સમજાય છે, તો હવે તો આપણે કર્મ ન બાંધીએ એવું આપણું જીવન ગોઠવશું. પણ પેલા આપણે અજ્ઞાન પણ બંધન બાંધી લીધા હોય એ તો ભોગવવા પડશે ને, એનું દુઃખ તો ભોગવવું પડશે ને, એની ચિંતા થાય છે. કેમ કે એની ચિંતા કરવાનું તારે હવે કારણ નથી. એ વેદનાનો ઉદય આવે ત્યારે ભિન્નતા કરવાના પ્રયોગમાં જાજે, એટલે તમે એનું દુઃખ ભોગવવાનો વારો નહીં આવે. દાસ ભલે બાંધેલું કર્મનું ફળ છે, બાંધેલું કર્મ છે એનું ફળ છે અને ઉદયમાં આવે છે, તો પણ એનો દુઃખ ન ભોગવાય એવો ઉપાય જ્ઞાન દશામાં છે ખરો. આ માર્ગમાં એનો ઉપાય છે. અને કિંમત કેટલી કરવી હવે? કે તમે પહેલા ભૂલ કરી હોય એને અત્યારે સુધારી શકો. ભૂલ કરી એટલે ભૂલનો ભોગ તો ભોગવવો જ પડે એમ કે માણસ, ભૂલનો દંડ તો ભોગવવો જ પડે. તને વેદનાન કરતા આવડે, ભિન્નતા અનુભવ કરતા આવડે, તને એનું દુઃખ નહીં લાગે. તે વેદનાથી ભિન્નતા અનુભવવું આવા પ્રયોગ કાળે, હવે જો વિચારણામાંથી પ્રયોગમાં વાત દે, ક્યાં વાત દે, વિચારણા શું વિચારણામાંથી પ્રયોગમાં વાત આવે કે આવા પ્રયોગ કાળે જે ઉક્ત સુવિચારણાના ન્યાયો છે તે વિચારાય છે, અને તે વિચારતા સાથે સાથે પોતાને મૂળ સ્વરૂપે ભાવતા 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 સ્વરૂપનો નિશ્ચય થાય છે. વિચારતા વિચારતા સ્વરૂપનો નિશ્ચય થાય છે એમ નથી લીધું અહીંયા. નહીતર તો સમય સારા દિવસ શાસ્ત્ર વાંચો એટલે ખબર પડે કે આત્મા નિત્ય છે, અભેદ છે, અછેદ છે, જરા મરણ રોગ આદિ રહિત છે. ભાવવો જોઈએ આત્મા. ભાવનામાં ભાવતા ભાવતા દશા પ્રગટે, વિચારતા વિચારતા દશા ના પ્રગટે, એવું વાત છે. આત્મ ભાવના ભાવતા ઠેઠ સુધી કેવું જ્ઞાન સુધી આત્માને ભાવવાની વાત છે. તે વિચારતા વિચારતા સાથે સાથે આત્માને મૂળ સ્વરૂપે નિત્ય અછેદ્ય અભેદ્ય જરા રોગ મરણથી રહિત અવ્યાબાધ અનુભવ સ્વરૂપે ભાવતા 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 સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. આપણે નિશ્ચયનો થોડો વાત વિચારી લીધો અહીંયા પાછળ. નિશ્ચય સંબંધીમાં ઘણી વાતો લીધી છે, સ્વરૂપ નિશ્ચય સંબંધીમાં ઘણી વાતો કરી છે, જુદી જુદી રીતે જુદા જુદા પડખે. સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. આવા પ્રકારે સમ્યક ભાવે મોટા પુરુષોએ અહિયાસેલા ઉપસર્ગ પરિશ્રમને સ્મૃતિમાં લાવતા જીવમાં એટલે પોતામાં તેમના આત્મબળનો સત્કાર પણ ઉપાધિ પણ અને બહુમાન પણ વાળતા તે પરિણામોનું ફળીભૂત પણ થવું સંભવે છે. શું છે આવા પ્રકારે સમ્યક ભાવે નાની પુરુષોનું જે ચરિત્ર છે એમાં મોટા પુરુષોએ અહિયાસેલા એટલે અનુભવ કરેલા સહન કરેલા અનુભવ કરેલા ઉપસર્ગ અને પરિસહો એને સ્મૃતિમાં લાવતા જીવમાં પોતામાં તે મહાપુરુષોનું આત્મબળ એનો સ્વીકાર આવે છે, એવું એવા પ્રકારના પુરુષાર્થની ઉપાધિતા આવે છે, તે મહાપુરુષો પ્રત્યે બહુમાન પણ થાય છે, અને એવા પરિણામોનું આગળ જતા કંઈક ફળ આવે છે, ફળીભૂત થાય છે, એ પરિણામો ફળીભૂત થાય છે. અર્થાત તે વેદના પોતાના ક્ષય કાળે નિવૃત્ત થઈ નવા કોઈ કર્મનું કારણ થતું નથી. વેદના વેદનાના કારણે પૂરી થઈ જવાને નવું નવું બંધાય. એટલે પોતે પ્રયોગ કરવો અને મહાપુરુષોએ આવા પ્રસંગોમાં કેવી રીતે પુરુષાર્થને ઉપાડ્યો છે, કેવી રીતે આત્મકાર્ય કર્યું છે, શું એ વાત લેવી અને એમના પ્રત્યેનું બહુમાન વધારવું, એમના પ્રત્યેનું બહુમાન વધારવું. પ્રસંગ યાદ આવે છે, પદ્મ પુરાણમાં રામચંદ્રજીનો નયન રામાયણ કહેવાય છે, રામચંદ્રજીનો આખો જીવનનો વિસ્તાર છે. સીતાજીને જંગલમાં મોકલી દીધા છે વગર વાંકે, ત્યાગ કર્યો ને છેલ્લે, સીતાજીનો ત્યાગ કર્યો. ત્યારે એ સીતાજીનો તો જ્ઞાની હતા, પોતે પણ જ્ઞાની, સમય જ્ઞાની હતા, એનું આત્મબળ કેટલું મજબૂત હશે. રોવા નથી મીંડ્યા, અરે મને જંગલમાં એકલી મૂકી દીધી, અહીંયા મારો હું થશે. તો બાજુ એથી જવાબ દીધો છે, પણ જરા દ્વેષ બુદ્ધિ નથી આવી રામચંદ્રજી પ્રત્યે. જંગલમાં મૂકી દીધા પછી દ્વેષ મૂકી નથી. હું બરાબર જાણું છું કે રામચંદ્રજીના હૃદયમાં મારા માટે કેટલો પ્રેમ છે, એમ શું માત્ર ફેર ન પડે, એમ ખાતરી છે મને. મને કોઈ લૌકિક કારણસર અમે આ પગલું ઉઠાવ્યું છે, કાંઈ વાંધો નહીં, જે થવાનું છે થશે. તો કેટલો વિકલ્પ આવેલો, આ માહિતી જંગલમાં મૂકવા કરતા કોઈ ઋષિ મુનિના આશ્રમમાં મને, કોઈ આર્જિકાના આશ્રમમાં મૂકે, ઋષિ મુનિ નહીં પણ કોઈ આર્જિકાનો આશ્રમ અહીંયા મને મૂકી દીધી હોત, મને કઈ સંસારનો તો એવો મોહ છે નહીં. પતિ તો પુરુષોત્તમ પુરુષ હતા, બધી રીતે સર્વાંગ સંપૂર્ણ પુરુષ જેને કહીએ એવા હતા. મને કઈ વાંધો નથી, આજે ગાના આશ્રમમાં મૂક્યો હોય તો હું મારું આત્માનું પીડા કરું, કઈ વાંધો નહીં, હવે જંગલમાં કરીશ, બીજો હું દ્વેષ નથી આવ્યો. અને સંસાર વૃત્તિ એટલો વૈરાગ આવ્યો કે આવા ધર્માત્મા અને મહાપુરુષ, યુગ પુરુષ જેવા પુરુષ, યુગ પુરુષ એટલા માટે આજે હજારો વર્ષ પછી એનો સંપ્રદાય ચાલે છે, બીજો એટલા લોકો એની પાછળ થઈ ગયા, આજે એની પાછળ સંપ્રદાય મોટા ચાલે છે. જૈન સંપ્રદાય કરતા મોટો સંપ્રદાય એનો થઈ ગયો, તીર્થંકર નહોતા તો હોય તે મુનિ સુવ્રતનાથ ભગવાનના સમકાલીન હતા, તીર્થંકર નો બોલ્યો તો મુનિ વિશ્વા તીર્થંકર નો. હા, મુનિ સુવ્રતનાથ નું નામે અહીંયા જૈનોમાં કોઈ નહીં આવડતું હોય, રામચંદ્રજી નો મોટો સંપ્રદાય ચાલે છે. હા, સમર્થ પુરુષ થયા એને એમ થોડું આવા ચલાવવું જાણે છે, ધર્મ કેમ કરવો એ પણ જાણે છે. અને ન્યાય કરવાનું ગોથું ખાઈ ગયા. આ સંસારના ધિકાર છે. હવે આ સંસારમાં ફરીને પાછા જવું નથી ગયા. પછી લવ કૃષ્ણ જન્મ આવ્યો, લવ કૃષ્ણ રામ ને લડાઈ થઈ, ઓળખાણ નીકળી ગયા, તો બાપ દીકરા અમે અમે લડ્યા. આ કે હવે મારે તમારા મેલમાં આવવું નથી. વૈરાગ ઘણો આવી ગયો. એનું આત્મબળ કેટલું ને મનોબળ કેટલું એ જોવાનું ખબર છે. પોતાને મને એમ કે તમારા પ્રત્યેનો જે પ્રેમ છે તો આટલી વાત કરી દઉં છું. લોક લોકલાટ થી ભલે મારો ત્યાગ કર્યો, પણ લોકલાટ થી કદી ધર્મ નો ત્યાગ ન થાય તો ધ્યાનમાં ખૂબ એ તો ક્ષાયિક સમય દ્રષ્ટિ હતા. ધર્મ નો ત્યાગ થવાનો પ્રસંગ પણ નથી. એ ભવે મોક્ષે જનારા ચરમ શરીરી જીવ છે. બીજું થવાનો બધા પ્રસંગ પણ જ્ઞાનીઓને પણ ઉપસર્ગ આવે છે, આકરા ઉપસર્ગ આવે છે. ત્યારે એ કેવા પુરુષાર્થથી અહિયાસે છે. અહિયાસે છે એટલે એ ઉદયને પસાર કરે છે અને બરાબર આત્માને ચૂકતા નથી. એટલે તેમનો આત્મબળનો એનું સ્વીકાર પણ, સત્કાર પણ, ઉપાધિ પણ, બહુમાન પણ તે આવતા તે પરિણામોનું ફળીભૂત થવું સંભવે છે. અર્થાત તે વિજ્ઞા પોતાના ક્ષય કાળે નિવૃત્ત થઈ જશે અને નવા કર્મ બંધાશે. શરીર વેદના ન હોય તેવા સમયમાં એટલે એવો ઉદય હોય, સાતા વેદનીનો ઉદય હોય ત્યારે, શરીર વેદના ન હોય તેવા સમયમાં જીવ જો દેહથી પોતાનું જુદાપણું જાણે, દેહનું અનિત્યપણું આદિ જાણે અને મોહ અને મમત્વનો અભાવ કરે તો તે મોટું શ્રેય છે. અથાતાનો ઉદય ન હોય તો પણ ભેદ જ્ઞાનથી શરીરનો મોહ છૂટે, પ્રતિબંધ છૂટી જાય તો આત્મકલ્યાણ થાય છે. એમાં તો કઈ સવાલ નથી. જો કે દેહનું મમત્વ ત્યાગવું તે દુષ્કળ વાત છે, દેહનો પ્રતિબંધ છોડવો તે દુષ્કળ વાત છે. મોટા મોટા મહામુનિ હોય છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને એવી આકરી વેદના આવે કે બીજા મુનિઓને સ્થિતિકરણ કરાવે એવું તે ઉપદેશ આપે. બેભાન થઈ જાય એવી સ્થિતિ વેદનામાં થઈ જાય, રાત પડી ગઈ હોય, તુષાર લાગે, રોગને કારણે તુષાર લાગે, એવું રોગ થયું કે રાત્રે તુષાર લાગે અને એમ થાય વિકલ્પ પૂછી જાય, તો બીજા મુનિઓને ઉપદેશ આપે. ત્યારે મુનિરાજ તમે તો કેવું જ્ઞાન લેવા નીકળ્યા છો, અત્યાર સુધીમાં અનંતા દરિયા પી ગયા છો પાણીના, તો તમારી તૃષા મોટી નથી. પાણી પીવાથી તૃષા નથી મોટતી. અસાતા વેદની નો ઉદય છે, પાણીને તરસ લાગે તે અસાતા વેદની નો ઉદય છે. પાણી પીવાથી તૃષ્ણા ન મૂકે, ફરીને પાણી પીવું જ પડે. એને ઉદય આવવાનો પાછો, પછી લાગવાની તે. તમે તો અનંત દરિયા પી ગયા છો, હવે આત્માને સમ્યક પ્રકારે જ્ઞાનમાં ધ્યાનમાં લઈને ઊંડા ઉતરી જાઓ, તો આ ફરીને તૃષ્ણાનો રોગ આવે એવી વેદના ઉપડે. એટલે જો એવા ઉદય આવ્યા પહેલા જો કોઈ આત્મકલ્યાણ કરી લઈએ તો બહુ મોટું શ્રેય છે, બહુ મોટું આત્મકલ્યાણનો કારણ છે. જોકે દેહનું મમત્વ ત્યાગવું તે દુષ્કર વાત છે, તેવો સાતા અસાતા કાળે થતો અનુભવ જોતા ભાસે છે કે દેહનું મમત્વ છોડવું એ સાધારણ વાત નથી. તો પણ જેનો તેમ કરવા દ્રઢ નિર્ધાર છે, દેહનું મમત્વ તોડવું જ છે એવો જેનો દ્રઢ નિર્ધાર છે અને પ્રયત્ન કરે છે, નિર્ધાર પછી પ્રયત્ન કરે છે, નિર્ધાર ન થાય તો પ્રયત્ન ન થાય, એવો નિર્ધાર કરે છે, પ્રયત્ન કરે છે, તે પ્રયત્નમાં અવશ્ય ફળીભૂત થાય છે. આ માર્ગની વિશિષ્ટતા જે છે, સુંદરતા જે છે, કે પુરુષાર્થ કરે નાપાસ થતો નથી, તે નિષ્ફળ જતો નથી, પુરુષાર્થ કરે એ સફળ થાય થાય ને થાય. પણ એક વાર તો બરાબર જજુમવું પડે, કેમ કે પ્રકૃતિ વણાઈ ગઈ છે, દેહ તે હું, દેહાધ્યાસ એ ઓછો નથી કર્યો. એ દેહાધ્યાસ શું, ચોથા ગુણ સ્થાને છૂટ્યા પછી પણ ચારિત્ર મોહનો દેહ ઉપર નો રાગ ઉભરી હશે, સંસ્કાર છે ને દેહ તે હું, એ સંસ્કાર નિર્મૂળ થતા જજુમવું પડે, એમાં અસાતાનો ઉદય આવે ત્યારે. પણ પુરુષાર્થ કરે તો સફળ થાય થાય ને થાય છે. એક આની અંદર મોટી હૈયા ધારણ રહી એવી વાત છે, પુરુષાર્થ કરે એ નિષ્ફળ નહીં જાય, એટલે પુરુષાર્થને પ્રેરણા મળે એવો એ વિષય છે. પુરુષાર્થ મૂકવો નહીં ગમે તે પરિસ્થિતિમાં, પુરુષાર્થને છોડવો નહીં, ગમે એવો ઉદય આવે નહીં, હારી ન જાવ, મૂકીને દેવી વાત. ઉદયની સામે ભલે ટીંગાઈ જવું પડે તો આખે આખા ટીંગાઈ જવું, પૂરું વજન દેવું, કામ કરવું છે એટલે કરવું જ છે. હવે આવી આવેલી તકને ચૂકવી નથી, ગાંઠ મારી દેવી છે, આ તક આવી છે હવે છોડવી નથી. પાંચસો ને નવ થયો.